ત્રણ ત્રણ દિવસથી મને દ્રષ્ટાંત થયું છે. ભગવાન પંઢરીનાથે મને પાછો મોકલ્યો છે, માટે તમે પાલી ગામમાં જાઓ, તપાસ કરો કે મોઘી નામનું કુટુંબ છે, કાશી નામની કન્યા છે, અને જો હોય તો મારા પાણી ભાત ગ્રહણ કરવાની માગણી કરો. જયરામ પાલી ગયા, મોઘે કુટુંબ હતું, કાશી નામની કન્યા પણ સાચી નીકળી, એમની માગણી કરી, લોકો કબૂલ કર્યું. નક્કી થઈ ગયું, સાકર ને નાગરવેલ ના પાન સાકર પુડા વેચી ગયા. શુભ દિને શુભ યોગમાં અને શુભ મહુરતમાં લગ્ન કર્યા વિઠ્ઠલચણા કરી ખૂબ ધૂમધામ, સુંદર ધૂમધામ કરીને વિઠ્ઠલજીને આ કાશી સાથે પરણાયા. હવે કાશી આયા સાસરે શીલવંત શુભકામ, જ્ઞાતિ રિવાજે કાશીનું રાખ્યું રૂકમિણી નામ. દક્ષિણીઓમાં વિરા એવો રિવાજ હોય કે પિયરમાં નામ જુદું હોય અને સાસરીમાં આવે એટલે નામ બદલી નાખે. એટલે આમનું નામ કાશી હતું પણ સાસરીમાં આવ્યા એટલે રૂકમિણી નામ પાડ્યું. એટલે વિઠ્ઠળ અને રૂકમિણી જો કેવું સુંદર જોડું થયું. મંગલમય આમાં પગલા છે, મંગલમય પગલા રૂકમાન, અને ત્યાં તો ઓઘરણી માય મંગલમય ઘર થઈ ગયું અને આનંદ આનંદ થાય. આ વિઠ્ઠલજી 16 વર્ષના છે, રૂકમાંબા માત્ર 14 વર્ષના છે, પણ છતાંય એ ઘરમાં એવો આનંદ થવા લાગ્યો. કારણ કે ઉંમરમાં નાના છતાં દાપણ નો ભંડાર, ગામ લોકા યુગ્મને આપે માન અપાર. રૂકમા અને વિઠ્ઠલનું દાંપત્ય જીવન એટલે જાણીએ કે બીજા અત્રી અને અનસૂયા, બહુ મંગલમય જીવન છે. એ પતિવ્રતા સ્ત્રી હંમેશા પતિની સેવામાં રત રહે, સાસુ સસરાની દિયર જેઠની બધાની મર્યાદા રાખીને સેવા કરે. માં રૂકમાના જીવનમાંથી તો ઘણું ઘણું જાણવાનું મળે છે. નિંદાચારી ચુગલી કરે ન કોઈની ક્યાંય, મર્યાદા લોપે નહીં સદા તૃપ્ત ઉરમાય. અલગજી કહે છે કે મંગલમય દાંપત્યનું ઉજ્જવલ આ દ્રષ્ટાંત, અવનીમાં અત્રી અને અનસૂયા સાક્ષાત. જાણે બીજા અત્રી અને અનસૂયા બધાને એકબીજા પર એવો ભાવ, એકબીજા પ્રત્યે પ્રેમ, ત્યાં જ સ્વર્ગ. સ્વર્ગ ક્યાં બીજે નથી, કોઈએ સ્વર્ગ જોયું નથી, અને જે કોઈ સ્વર્ગમાં ગયા છે એ આપણને કહેવા આવ્યા નથી કે કેવું છે તે. એ તો કલ્પના જ છે માત્ર. પેલા એક અંગ્રેજ કવિએ તો ગાયું છે કે હેવન એન્ડ હેલ બોથ આર ઓન ધી અર્થ, એ મેન કેન ચૂઝ હિમસેલ્ફ વર્સ્ટ ઓર વર્સ્ટ. તો એ સ્વર્ગ ને નરક આ પૃથ્વી પર જ છે. આપણે ધારીએ તો આને સ્વર્ગ બનાવી લઈએ, અને ધારીએ તો આપણે નરક બનાવી લઈએ. આપણા જ હાથમાં છે ઘરને નરક બનાવી દેવું કે સ્વર્ગ બનાવી દેવું, ગામને સમાજને દેશને સ્વર્ગ બનાવવો કે નરક બનાવવો, એ આપણા જ હાથમાં છે. જો આ બંનેની પાસે શું હતું, અત્રી અને અનસૂયાની પાસે શું હતું, ભૌતિક રીતે જોઈએ તો એક રહેવાની નાની ઝૂંપડી, એ પાથરવાને દર્પણા આસન, પહેરવાને વલકળ, ખાવામાં કંદમૂળ ને ફળ, કશું નતું. પણ એવું શું આકર્ષણ હતું કે ત્રણેય દેવો એને ત્યાં દીકરા થવાની લલચાવવા લાગ્યા. વિષ્ણુ ભગવાન તો જાણે અવતાર લે છે, પણ અજન્મા એવા શંકર ભગવાન અને બ્રહ્માને પણ ક્યારે જાણે કે અનસૂયાના ઉદરમાં આળોટું, ક્યારે જાણે કે અનસૂયાનો ખોળો ખૂંદું, કેમ એવો ભાવ થયો. મધુર દાંપત્ય જીવન છે. જેનું દાંપત્ય જીવન મધુર છે ત્યાં ભગવાન દીકરા થઈને આવે છે. હા, પતિ પત્ની વચ્ચે એવો ભાવ, એવો પ્રેમ. પૈસો, ભૌતિક સુખ એ મહત્વ નથી, પ્રેમ એ જ મહત્વની વસ્તુ છે. ગુરુ મહારાજે તો બહુ ઊંચે સ્વાદે ગાયું છે કે કિસીને ઉસકો ખંભે મેં માના, અને કિસીને મંદિર મસ્જિદ મેં જાના. ભગવાનને કોઈએ મંદિરમાં જોયો, કોઈ મસ્જિદમાં, પ્રહલાદ જીવાને થાંભલામાં દેખાયો, કોઈને ચર્ચમાં જોયો, કોઈ અગિયારીમાં જોયો, પણ અવધૂતજી શું કે છે, હે ઈશ્ક ઉસકા અચૂક ઠિકાના. પ્રેમ એ જ ભગવાનનું અચૂક ઠિકાનું છે. હા, જ્યાં પ્રેમ ત્યાં જ પરમેશ્વર. એટલે તો ઈશ્વરે બાઇબલમાં ગાયું કે લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પ્રેમ એ જ પરમેશ્વર. જો પતિ પત્ની વચ્ચે પ્રેમ તો ત્યાં ભગવાન, જો ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ તો ત્યાં ભગવાન, સાસુ અને વહુની વચ્ચે પ્રેમ તો ત્યાં ભગવાન, મિત્ર મિત્ર વચ્ચે પ્રેમ તો ત્યાં ભગવાન, અરે સ્વામી અને સેવક વચ્ચે પ્રેમ તો ત્યાં ભગવાન. પ્રેમ એ જ પ્રભુનું સ્વરૂપ છે. એટલે જ ગુરુ મહારાજે કહ્યું કે ભાઈ બધાને એ દેવ દ્રષ્ટિથી જુઓ, પ્રેમથી જુઓ, ક્યાંય દુઃખ નહીં રહે. એક વખત દ્રષ્ટિ સુધારી નાખો, દ્રષ્ટિમાં દેવને બેસાડી દો, જો કેવો આનંદ આવે છે. માટે સાચી સાચો ઈશ્વર તો પ્રેમમાં છે. કુટુંબમાં સ્વર્ગ લાવવું હોય, આપણે બીજાની વાત જવા દઈએ, પણ આપણે જે ઘરમાં છીએ એ ઘરમાં જો સ્વર્ગ લાવવું હોય તો એકબીજા ઉપર ખૂબ પ્રેમ રાખો. જો એ પ્રેમ છે ને ત્યાં જ પરમેશ્વર છે. પછી મોટું મોટો બંગલો હોય, વિશાળ ઘરમાં રેફ્રિજરેટર હોય, એ પેલા ટીવી હોય, આ હોય, બારણે કાર પડી હોય, નોકર ચાકર હોય, રસોઈ રસોઈ કરતા હોય, પણ પતિ પત્ની ને બનતું જ ના હોય તો શું કરવાનું હોય? પેલાનું મોઢું એમ ને પેલીનું મોઢું એમ, એ બધાને શું કરવાનું? પણ એક ઝૂંપડીમાં રહેતો હોય, પણ બંને જણ રોટલો ને મરચું એક થાળીમાં બેસીને પ્રેમથી ખાય ને, તો ત્યાં ભગવાન છે. જ્યાં પ્રેમ છે ત્યાં જ પ્રભુ છે. ખૂબ એકબીજા પર પ્રેમ રાખો. જો આ દાંપત્ય જીવન કેવું મધુર છે, હે, રુકમાંબાનું અને વિઠ્ઠલજીનું, અત્રી અને અનસુયાનું, હે, અરે છ સાત ઋષિઓ. હવે આ અતિ ઋષિ ને ત્યાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર ત્રણેય દેવો દીકરા થવાની ઝંખના કરી રહ્યા છે એવી વાત આ છ ઋષિઓએ જાણી. કે ના હોય કે હા, અત્રી અને અનસુયા ને ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર ત્રણેય જણાને દીકરાથી જવું છે, અને એના બાળક થઈને એના ખોળો ખૂંદવો છે, એના ઉદરમાં આળોટવું છે, એના પારણે ઝોલવું છે. તો કે એનામાં એવું શું છે કે ત્રણ દેવો એને ત્યાં અવતાર લેવા માંગે છે? આપણે કોને ત્યાં અવતાર લેવા? હા, બહુ પૈસા છે એની ઘેર, મોટોડો ફરે છે, ચાલો એની ઘેર ભગવાન આપણને દીકરા તરીકે જન્મ આપે તો મજા આવી જાય. પણ આ તો એની ઘેર બીજું કશું નથી, છતાં ત્રણ દેવો એને ત્યાં આવે છે. આ પેલા છ ઋષિઓને વિચાર આવ્યો કે લાવો ત્યારે આપણે જરા કસોટી કરવા જઈએ. એક દિવસે આ છ ઋષિઓ અત્રી અને અનસુયાના નર્મદા કિનારે સુંદર આશ્રમ ત્યાં આવી પહોંચ્યા. અત્રી ઋષિ આશ્રમની બહાર વટવૃક્ષની છાય છે, સરસ ચોતરો ગાયોના ગોબરથી બનાવેલો છે, એના પર બેઠા બેઠા પોતે ઋગ્વેદનું પંચમ મંડળ લખી રહ્યા છે. માં અનસુયા બાજુમાં બેઠા છે. કેવી મુદ્રામાં? પતિની પાસે કેવી મુદ્રામાં બેસીએ? સેવા મુદ્રામાં. ક્યારે મારો પતિ મને કહે અને ક્યારે હું એમનું કામ કરું, ક્યારે મારો પતિ મને આજ્ઞા આપે અને ક્યારે એની આજ્ઞાનું પાલન કરું, આવા ભાવથી જે બેસે એનું નામ સતી. આયા પાસે પાણી માગશે અને આ માગશે, એના કહેવા આપણે એમ છટકી જવું પડોશનની ઘેર, એને મેરે પી લઈશું, પછી નિરાદે જઈશું આપણે, એને કેમ સતી કહેવાય? જો આ કેવું કહે છે કે મારા પતિ શું મને આજ્ઞા કરે, એમ બેઠા છે. આટલા છ આવ્યા કે આવો, ભાઈઓ આવ્યા ને, આસન આપ્યા, અર્ઘ્ય પાદ્ય પૂજન કર્યા. અત્રિજી સમજી ગયા કે મારા દાંપત્ય જીવનની કસોટી કરવા આવ્યા છે, મારે ત્યાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર અવતાર લેવા કેમ માંગે છે? મધુર દાંપત્ય જીવન છે એ આ લોકોને ખબર નથી, એટલે એ કસોટી કરવા કઈ વાંધો નહીં. થોડું લાગ્યા એટલે અત્રિજી બોલ્યા, દેવી કે હા ભગવાન, જો બપોરનો સમય હતો 12 વાગ્યાનો, એ સૂર્ય પ્રખર તપી રહ્યો હતો, બારણે બેઠા છે, વડવાના છાએ સુંદર અજવાળું છે, અને અત્રી શું બોલ્યા કે દેવી મને બરાબર દેખાતો નથી, કંડિલ એટલે ફાનસ, જાઓ જરા ફાનસ સળગાવી લાવો. જેવી આજ્ઞા, અંદર જઈને ફાનસ સળગાવીને લાઈન મૂકી દીધું. પેલા છ એ વિચારવા પડે કે આનો આઈ ગોળો ને આઈ ગોળી, આટલું બધું અજવાળું છે અને આ ફાનસ માગે સળગાવવાનું, પેલો સળગાવી લાવનાર કેવી, ના માગનારે કેવા, કેવું પડે? હશે એમ કરે છે બંને જણા, પતિની આજ્ઞામાં જરાય વિવાદ નહીં, અને અમે અપીલ કરવાની નહીં. જો જીવનમાં કેવો આનંદ આવે છે, પ્રભુ પેલા છો એ વિચારમાં પડે કે આ તો બેવ ગણો છે કે શું છે, આટલા ધોરા દિવસે, અત્યારે જો 12 વાગે આપણી પત્નીને કહીએ કે મને બરાબર દેખાતું નથી અને ફાનસ સળગાય તો શું કરે જાણો છો? મેન્ટલ હોસ્પિટલમાં પહોંચાડી દે. છોકરાને ક્યાંક તારા બાપનું ઘસી ગયું લાગે છે, ના બપોરે દીવો હળગાવવાનું કે છે, જા આ દશા આવે આપણી. પણ જો આ દીવો મૂકી દીધો, ફટસૂ મૂકી દીધો. આ મધુરતા છે દાંપત્ય જીવનની. આવું મંગલમય જ્યાં દાંપત્ય જીવન હોય ત્યાં ભગવાન દીકરો થઈને આવે જ આવે. ભગવાનને કઈ સાહેબી ભૌતિક સુખો નથી જોઈતા, એને તો આવો પ્રેમ જોવે છે. પતિ પત્ની વચ્ચે જ્યાં એકબીજા માટે આવો ઘસાઈ જવાની વૃત્તિ હોય, એકબીજાના માટે શું ન કરી દઈએ આવો ભાવ હોય ને, એ ઘરમાં સ્વર્ગ આવી જાય. હા, ભલે ને ગમે તેવું ખાતા હોય, ગમે તે મળતું હોય, પણ કેવો આનંદ છે. માટે પ્રેમ કોઈ દિવસ ચૂકશો નહીં. સંસાર એ તો પ્રભુએ આપેલી ભેટ છે, એ સંસારને છોડી ન દેવાય. એ સંસ્કાર, એ સંસારનો તિરસ્કાર ન કરાય. એને આપેલું દુઃખ આપે તો દુઃખ ને, સુખ આપે તો સુખ, પણ એને પ્રેમથી વાહો, જો કેવો આનંદ આવે છે. હે, એ તો જ એની, એ તો જ આપણું એનું કલ્યાણ છે, તો જ આપણે એમાં સ્વર્ગ લાવી શકીએ. બાકી આ તો એ તો સામળ સા શેઠની રે કેમ નાખી દેવાય, ખબર ને, ઉપાડી ગાંઠડી વેઠની રે કેમ નાખી દેવાય, એ તો સામળ સા શેઠની રે કેમ નાખી દેવાય. જિંદગીને જો વેઠ માનતા હોય તો વેઠને પણ નાખી ના દેવાય. ભગવાને આપેલી છે, માથા પર પોટલું મૂક્યું મજૂરે પેલા શેઠિયાનું, કે જ્યાં તું ઘેર લઈ જા ચાર આના આપીશ, હવે નાખી દેવાય, નાખી દે તો ચાર આના એને મળે ના. તેમ જિંદગીને તમે વેઠ માનતા હોય તો એ વેઠ કાઢી નાખો, અને એ તો નાખી દેવાય નહીં, એને ગમે ત્યાં મેળવી દેવાય નહીં. માટે જો અત્રી અને અનસૂયા, આ મા જગદંબા રૂકમાંબા અને વિઠ્ઠલ, એ બંને શું હતું વિઠ્ઠલ ને ત્યાં, તમે જોશો કે કેટલી બધી ગરીબાઈ છે, પણ છતાં કેવું આનંદમય જીવન છે. જ્યાં પતિ પત્ની નું આવું મંગલમય જીવન હોય ત્યાં સ્વર્ગ આવી જાય છે. સ્વર્ગ અને નર્ક બીજે ક્યાંય નથી, આપણા ઘરમાં જ છે. આપણે ધારીએ તો ઘરને સ્વર્ગ બનાવી દઈએ, ધારીએ તો ઘરને નરક બનાવી દઈએ. જો આ રૂકમાંબા અને માં ભગવાન વિઠ્ઠલનું દાંપત્ય જીવન કેવું મધુર છે, જાણે બીજા અત્રી અને અનસૂયા. મારા પતિને માટે હું શું કરી છૂટું, અને પતિ પણ મારી પત્નીને હું કેમ કરીને આનંદ આપું. હે, આવો જ્યાં ઘસાવાની વૃત્તિ છે ને ત્યાં જ સ્વર્ગ આવે છે. અલક કહે સુણ બાળ હે સ્વયં દત્ત ભગવાન, કેમ પ્રગટિયા ગોધરે સ્થળ મૂકીને આન. બીજી જગ્યાએ ન જન્મતા એમને ગોધરામાં જ કેમ જન્મ લીધો. આ બાબતની પૂછે છે કે ભક્તિભાવેશમાં આવી જઈને કે છે કે ભાઈ એમને ગોધરામાં કેમ જન્મ લીધો. બધું સાંભળ, આ અલખજી તો જ્યાં ગોધરા યાદ આવ્યું ને એટલે પાવાગઢ યાદ આવી ગયું. પાવાગઢ યાદ આવે એટલે કાલિકા માતા યાદ આવી ગયા, અને કાલિકા માતાનું સ્મરણ કરવા લાગ્યા કે જય જગદંબા જય નમ જગ જનની સાક્ષાત રક્તબિંદુ મર્દિની મહા નમુ કાલિકા માત. અનાથની તું નાથ છે નબળાનું બળ માત, દુર્ગણ દાનવ નાશિની જય જય કાલી માત. આમ કરીને કાલિકાને વંદન કર્યા, આંખમાં આંસુ આવ્યા. એટલે પેલા નિરંજનને પ્રશ્ન પૂછ્યો કે બાપજી તમે આ રડીને કોની પ્રાર્થના કરી, આ કાલિકા કોણ છે, અને એ કાલિકા આ પાવાગઢના પર્વત પર કેમ બિરાજી છે, જે અંબિકા છે એ કાલિકા કેમ બની ગયા છે, એ વાત મને કહો. કે આજ શક્તિમાં અંબિકા આદ્ય ભવાની જે કાલિકા બની કેમ વસે પાવાગઢમાં, એ પાવાગઢમાં કેમ કાલિકા બનીને વસે છે, એ પ્રશ્ન મને થાય છે. એટલે ભગવાન અલગજી કહે છે કે સાંભળ, આર્યાવર્તની પશ્ચિમે ધન્ય ભૂમિ ગુજરાત, સંત મહંત અનંત જ્યાં પ્રગટ્યા છે સાક્ષાત. પશ્ચિમ સાગર ઘૂગવે અને સૌરાષ્ટ્રે સોમનાથ, દ્વારકેશ ને અંબિકા કપિલ સિદ્ધ સાક્ષાત. એવા ગુર્જર મધ્યમાં જિલ્લો પંચમહાલ, જંગલ ઝરણા પહાડની શોભા અપરંપાર. બહુ સુંદર જંગલ હતું, આવું સુંદર જંગલ, નીર ઝરણા વહી રહ્યા છે, હે, એવું પાવા જોઈને વિશ્વામિત્ર ઋષિ, ત્યાં જયસિંહજી નામનો રાજા રાજ્ય કરતો હતો, વિશ્વામિત્ર ઋષિને આ જગ્યા ગમી, એટલે પોતે ત્યાં તપ કરવા માટે બેઠા. વિશ્વામિત્ર ભયંકર તપ કરી રહ્યા છે, એટલે પેલા ઇન્દ્રને ઈર્ષ્યા થઈ, ઇન્દ્રને જરા ચિંતા થઈ કે હવે આ વિશ્વામિત્ર તપ કરીને મારું ઇન્દ્રાસન તો નહીં લઈ લે. જાસે ઇન્દ્રાસન યરે વિશ્વામિત્રની પાસ, રખડી જાસે દેવને પામીશુ બહુ ત્રાસ. કોઈ પણ રીતે આ વિશ્વામિત્રના તપનો ભંગ કરવો પડે. જો અલગજી કહે છે કે કેવી ભયંકર વાત છે આ, પોતાનો